રોમન અને પાઉલ પ્રેરિતનો પત્ર એનો પહેલો અધ્યાય. રોમનને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર અને એનો પ્રથમ અધ્યાય. દેવના વાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખિતંગ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ, તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને લીધે જુદો કરવામાં આવ્યો છે. એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. તે સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદનો વંશજ હતો, પણ પવિત્ર આત્માને પ્રતાપે મોહિલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું. કેમ કે જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું તે મારો સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું અને સદા પ્રાર્થના કરીને માંગું છું કે હવે આખરે કોઈ પણ રીતે દેવની ઈચ્છાથી તમારી પાસે નિર્વિઘ્ને મારાથી આવી શકાય. કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અડશે હું તમને કોઈ આત્મિક દાન પમાડું. એટલે અરસપરસના એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. જેમ બીજા વિદેશીઓમાં તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો. એ વિશે ભાઈઓ તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી, પરંતુ હજી સુધી મને અડચણ નડી છે. ગ્રીક લોકોનો તેમજ બર્બરોનો પણ અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું. માટે હું તમે રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ નથી, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્કવિતર્ક કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનાર પાણીના આકારની મૂર્તિઓ બનાવી. માટે દેવે તેઓને તેઓના અંતઃકરણોની દુષ્ટતાને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરોઅંદર પોતાના શરીરને ભ્રષ્ટ કરે. કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. તે કારણથી દેવે તેઓના અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો, તેમજ પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર ત્યજીને પોતાની દુર્વાસનાથી પરસ્પર બળવા લાગ્યા. એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાના શરીરે ભોગવ્યું. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં. માટે જે ઉચિત નથી એમ કામ કરવાને સારું દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી તથા અંટસથી ભરપૂર હતા અને વળી ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. વળી ચુગલીખોર, નિંદાખોર, દેવદ્વેષી, ઉદ્ધત, અભિમાની, बड़ास मारनारा, प्रपंची, मात पितानी आज्ञा नहीं मानना, बुद्धिहीन, विश्वासघाती, कुदरती ममताहीन तथा निर्दय हता। आवा काम करनाराओ मरण ने योग्य छे, एवो देवनो नियम जाने छता तेओ पोते काम करे छे, एटलू ज नहीं पण एवा काम करनाराओने उत्तेजन आपे। रोमन अने पावल प्रेरितनो पत्र अने एनो बीजो अध्याय। रोमन अने पावल प्रेरितनो पत्र अने अध्याय बीजो। ए माटे हे बीजाओनो न्याय करनार माणस, तू गमे ते होय तू बहानू काढी शकशे नहीं, केम के जे बाबत विषे तू बीजानो न्याय करे छे तेमां तू पोताने अपराधी ठरावे छे, केम के तू न्याय करनार पोते पण तेज कामो करे छे। एवा कामो करनारानी विरुद्ध देवनो न्याय सत्यानुसार छे, एवुं आपणे जाणीए छीए। वळी हे माणस, तू जे एवा काम करनारनो न्याय करे छे अने पोते तेज कामो करे छे, तो शुं तू देवना दंडथी बचीस एवुं तू धारे छे, अथवा देवनो उपकार तने पछतावो करवा तरफ प्रेरे छे? एथी अज्ञान रहीने शुं तेना उपकारनी, सहनशीलतानी तथा विपुल धैर्यनी संपत्तिने तू तुच्छ गणे छे? तू तो तारा कठण तथा पश्चाताप रहित अंतकरण प्रमाणे तारे पोताने सारू कोपना तथा देवना यथार्थ न्यायना प्रकटीकरण दिवसे थनार कोपनो संग्रह करे छे। ते दरेकने पोतपोतानी करणी प्रमाणे फळ आपशे। एटले जेओ धीरजथी सारा काम करीने महिमा मान तथा अविनाशीपणो शोधे छे तेओने अनंत जीवन मळशे, पण जेओ तकराई छे अने सत्यने मानता नथी पण अधर्मने माने छे, तेओ माना भूंडू करनार दरेक माणसना उपर कोप तथा क्रोध, विपत्ति तथा वेदना आवशे, प्रथम यहूदी पर अने पछी ग्रीक पर। पण सत्कर्म करनार दरेकने महिमा मान तथा शांति प्राप्त थशे, प्रथम यहूदीने अने पछी ग्रीकने, केम के देवनी पासे पक्षपात नथी। नियमशास्त्र वगरना जेटलाय पाप कर्युं तेओ नियमशास्त्र वगरना छता नाश पामशे, अने जेटला नियमशास्त्र होवा छता पाप कर्युं तेओनो न्याय नियमशास्त्र प्रमाण चूकवामां आवशे, केम के नियमशास्त्र सांभळनारा देवनी नजरमां न्याय नथी पण नियमशास्त्र पाळनारा न्याय थशे, केम के विदेशीओनी पासे नियमशास्त्र नथी, तेओ ज्यारे स्वाभाविक रीते नियमशास्त्र प्रमाण चाले छे त्यारे तेओने नियमशास्त्र होवा न छता तेओ पोते पोताने सारू नियमरूप छे, तेओना अंतकरणमां नियम लखेलो छे, ते तेओना काम बतावी आपे छे, तेओनी प्रेरक बुद्धि ते विषे साक्षी आपे छे, अने तेओना विचार एकबीजाने दोषित अथवा निर्दोष ठरावे छे। देव मारी सुवार्ता प्रमाण ईसु ख्रिस्तनी मार्फते माणसना गुप्त कामों न्याय चूकवशे, ते दिवसे एम थशे। पर जो तू यहूदी कहवाय छे, नियमशास्त्र पर आधार राखे छे, ने देव विषे अभिमान धरावे छे, तेनी इच्छा जाने छे, अने नियमशास्त्र सीखेलो होय ने सारू नरसू पारखी जाने छे, अने पोताना विषे निश्चयपूर्वक माने छे के हूँ आधराओने दोरनार तथा जेओ अंधकारमां छे तेओने प्रकाश आपनार तथा बुद्धिहीनोनो शिक्षक तथा बाळकोनो गुरु छू, अने ज्ञाननुं तथा सत्यनुं स्वरूप नियमशास्त्रमां मने प्राप्त थयुं छे। त्यारे हे बीजाने शीखवनार, शुं तू पोताने शीखवतो नथी? चोरी न करवी एवो बोध करनार, शुं तू पोते चोरी करे छे? व्यभिचार न करवो एवं कहनार, शुं तू पोते व्यभिचार करे छे? मूर्तिओथी कंटाळनार, शुं तू देवळोने लूंटे छे? तू जे नियमशास्त्र विषे मगरूरी राखे छे ते तू नियमशास्त्रनुं उल्लंघन करीने देवनुं अपमान करे छे, केम के शास्त्रमां लखेलुं छे ते प्रमाणे तमारे लीधे विदेशमां देवना नामनी निंदा थाय छे। जो तू नियमशास्त्र पाळनार होय तो सुन्नत तने लाभकारक छे खरी, पण जो तू उल्लंघन करनार होय तो तारी सुन्नत बेसुन्नत थई जाय छे। माटे जो बेसुन्नती माणस नियमशास्त्रना विधिओ पाळे तो शुं तेनी बेसुन्नत ते सुन्नत तरीके गणाय नहीं? अने जेओ शरीरे बेसुन्नतिओ छे तेओ नियम पाळीने तने एटले शास्त्र तथा सुन्नत छतां नियमशास्त्रनुं उल्लंघन करनाने अपराधी नहीं ठरावशे? केम के जे देखीतो यहूदी ते यहूदी नथी, अने जे देखीती एटले देहनी सुन्नत ते सुन्नत नथी, पण जे आंतरिक यहूदी ते ज यहूदी, अने जे सुन्नत एटले केवल लेखना अक्षरो प्रमाणे नहीं पण आत्मिक छे ते ज सुन्नत छे, अने माणस तरफथी नहीं पण देव तरफथी तेनी प्रशंसा છે. રોમન અને પત્ર એનો ત્રીજો અધ્યાય. પાઉલ પ્રેરિતે લખેલો રોમન અને પત્ર અને એનો અધ્યાય ત્રીજો. તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? સર્વ પ્રકારે બહુ લાભ છે. પ્રથમ તો એ છે કે દેવના વચનો તેઓને સોંપવામાં આવ્યા હતા, અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું દેવના વિશ્વાસુપણાને નિરર્થક કરે છે? ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તો પણ દેવ સાચા ઠરે. લખેલું છે કે તું તારા વચનોમાં ન્યાયી ઠરે અને તારો ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય. પણ જો આપણું અન્યાયપણું દેવના ન્યાયપણાને સ્થાપિત કરે છે તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર દેવ અન્યાયી છે? હું માણસની રૂઢિ પ્રમાણે બોલું છું. ના, એવું ન થાવ. કેમ કે જો એમ હોય તો દેવ જગતનો ન્યાય સી રીતે કરે? પણ જો મારા અસત્યથી દેવનું સત્ય તેના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું તો હજી સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિશે કહે છે કે તેઓનું બોલવું એવું છે કે સારું થાય માટે આપણે ભૂંડું કરીએ, એ પ્રમાણે કેમ ન કરીએ? એવાઓનો દંડ વ્યાજબી છે. ત્યારે શું આપણે તેઓના કરતા ચઢિયાતા છે? તદ્દન નહીં જ. કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ સઘળા પાપને આધીન છે. જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી. તેઓ સઘળા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે, પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે, તેઓનું મોં શાપથી તથા કડવાશથી ભરેલું છે. તેઓના પગ રક્ત વેવડામાં ઉતાવળા છે, તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નહીં. તેઓની આંખ આગળ દેવનું ભય નથી. હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય ઠરશે નહીં. કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે, પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે. એટલે દેવનું ન્યાયપણું જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાને માટે છે તે. કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા ઠરે છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાય ગણાય છે. દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે દેવ પોતાનું ન્યાયપણું દેખાડે. એટલે કે સાંપ્રત કાળમાં તે પોતાનું ન્યાયપણું દેખાડે, જેથી પોતે ન્યાય રહીને ઈસુ પર વિશ્વાસ કરનારને ન્યાય ઠરાવનાર થાય. તો વળાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. માટે અમે એવું સમજીએ છીએ કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે. અથવા શું દેવ કેવળ યહૂદીઓનો જ છે? શું વિદેશીઓનો પણ નથી? હા, વિદેશીઓનો પણ છે. કારણ કે દેવ એક જ છે અને તે સુન્નતીને વિશ્વાસથી અને બે સુન્નતીને પણ વિશ્વાસ વડે ન્યાય ઠરાવશે. ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થાવ. એથી ઉલટું અમે તો નિયમશાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ. રોમન અને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર એનો ચોથો અધ્યાય. રોમન અને પત્ર એનો ચોથો અધ્યાય. ત મનુષ્ય દેહે આપણા પૂર્વજ ઇબ્રાહીમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? કેમ કે જો ઇબ્રાહીમ કરણીઓથી ન્યાય ઠર્યો હોત તો તેને વળાઈ કરવાનું કારણ છે, પણ દેવની આગળ નહીં. કારણ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? તે કહે છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપાને અર્થે ગણવામાં આવ્યો. હવે કામ કરનારને જે મુસારો મળે છે તે કૃપાયુક્ત ગણાતો નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપાને અર્થે ગણવામાં આવ્યો છે. એ પ્રમાણે દેવ જે માણસને કર્ણ્યો વગર ન્યાય ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે. જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. ત્યારે એ ધન્યવાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે કે બેસુન્નતીને પણ? આપણે તો એવું કહીએ છીએ કે ઇબ્રાહીમનો વિશ્વાસ તેને લેખે ન્યાયપાને અર્થે ગણવામાં આવ્યો હતો. ત્યારે તે સી રીતે ગણવામાં આવ્યો? તે સુન્નતી હતો ત્યારે, અથવા તે બેસુન્નતી હતો ત્યારે? તે સુન્નતી હતો ત્યારે નહીં, પણ તે બેસુન્નતી હતો ત્યારે જ. તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયપણું છે તેને મળ્યું હતું. તેના પર મોહર સિક્કો થવા સારું તેને સુન્નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્નતી વિશ્વાસનો પૂર્વજ થાય, એટલે તેઓને લેખે પણ તે વિશ્વાસનું ન્યાયપણું ગણવામાં આવે. અને તે સુન્નતીઓનો પૂર્વજ એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહીં, પણ આપણા પિતા ઇબ્રાહીમ બેસુન્નતી હતા તે વખતના તેના વિશ્વાસને પગલે જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય. કેમ કે જગતના વારસ થવાનું વચન ઇબ્રાહીમને કે તેના વંશજોને નિયમ દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયપણા દ્વારા મળ્યું હતું. કેમ કે જો નિયમને માનનાર વારસ હોય તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે. કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી, અને તે વચન કૃપાથી થાય અને સગળા વંશજોને વાસ્તે અચૂક થાય. એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને માટે નહીં, પણ જેઓ ઇબ્રાહીમના વિશ્વાસના છે તેઓને માટે પણ અચૂક થાય. એ માટે તે વચન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે. દેવ જે મુએલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે, તેમ તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. પોતે આશરે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મળેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેના વિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને જે વચન તેણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દ્રઢ રહ્યો. તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. હવે તેને લેખે ગણવામાં આવ્યો એ કેવળ તેને જ માટે લખેલું નથી, પણ આપણે માટે પણ લખેલું છે. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મુએલામાંથી ઉઠારનાર પર વિશ્વાસ રાખનારા છીએ તેઓને લેખે પણ ગણવામાં આવશે. તેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો અને આપણા ન્યાયપણાને માટે તેને પાછો ઉઠાડવામાં આવ્યો. રોમન અને પાવલ પ્રેરિત લખેલો પત્ર એનો 5મો અધ્યાય. રોમનોને પત્ર એનો 5મો અધ્યાય. ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે દેવના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ, અને માત્ર એટલું જ નહીં પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે, અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વ્યવહારમાં આવેલો છે. કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યો. હવે ન્યાય માણસને સારું ભાગ્ય જ કોઈ મરે, સારા માણસને સારું કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એટલું જ નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો હમણાં મિલાપ થયો છે તેને આશરે આપણે દેવમાં આનંદ પણ કરીએ છીએ. તે માટે જેમ એક માણસી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો, કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં, તો પણ આદમથી તે મૂસા સુધી મરણ રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો તે આવનારની એધાણી રૂપ હતો, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા દાન પુષ્કળ થયા છે. એકના પાપનું પરિણામ જેવું થયું એવું એ દાન નથી, કેમ કે એકના અપરાધથી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયકરણરૂપ થયું. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણ રાજ કર્યું તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકબીજાથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એ માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ ત્યાં એક ન્યાયકૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક માણસના આજ્ઞાબંધથી ઘણા પાપી થયા તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણા ન્યાય થશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણ કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. રોમન અને પાવલ પ્રેરિત લખેલો પત્ર, એનો 6 અધ્યાય. રોમન અને પાવલ પ્રેરિત લખેલો પત્ર, એનો અધ્યાય 6. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મરી ગયા તો પછી એમાં જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મોયડામાંથી ઉઠાવવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયા થઈશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જળાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં, કેમ કે જે મરેલો છે તે ન્યાય ઠરીને પાપથી મુક્ત થયો છે. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મરી ગયા તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ ખરા, કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મોયલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી, કેમ કે તે મરી ગયો એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મર્યો, પણ તે જીવે છે એટલે દેવના સંબંધમાં જીવે છે. તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. તમે પાપની દુર્વાસનાઓને સ્વાધીન ન થાવ, એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ મરેલાઓમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા સારું દેવને સોંપો, કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. તો શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ? એ માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાવ। શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો? ગમે તો મોતને અર્થે પાપના અથવા અન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના, પણ દેવને ધન્ય હો કે તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંતઃકરણથી સ્વીકાર્યો, એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા। તમારા દેહની દુર્બળતાને લીધે હું માંસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો, કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા। તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે, પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે। રોમન અને પાવલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 7મો અધ્યાય। રોમન અને પાવલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 7મો અધ્યાય। વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા, કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું, કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે? કેમ કે જે સ્ત્રીને પતિ છે તે પોતાના પતિના જીવતા સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય તો તે પતિના નિયમથી મુક્ત થાય છે। હવે પતિના જીવતા જો તે બીજો પતિ કરે તો તે વ્યભિચારિણી કહેવાશે, પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે, તેથી જો તે બીજો પતિ કરે તો પણ તે વ્યભિચારિણી નથી। એમ જ મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીર દ્વારા નિયમશાસ્ત્રના સંબંધમાં મરેલા થયા છો, જેથી તમે બીજાના એટલે જે મરેલામાંથી પાછો ઉઠ્યો છે તેના થાઓ, કે આપણે દેવને અર્થે ફળ ઉત્પન્ન કરીએ, કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણા અવયવમાં મરણને સારું ફળ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતી હતી, પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ। એ પ્રમાણે નિયમશાસ્ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહીં, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ। ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં, પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત, કેમ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ તો મેં લોભ જાણ્યું ન હોત, પણ પાપે પ્રસંગ મળ્યાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીત છે। હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મરી ગયો। એટલે જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું, કેમ કે પાપે પ્રસંગ મળ્યાથી આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો। માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાય તથા હિતકારક છે। ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં, પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ઠ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું। કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું, કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું। ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તો પણ હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે, તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી, કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું। હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે, તો મને એવો નિયમ મારું પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડો હાજર હોય છે, કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સાથે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાગે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મારાના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની, પણ દેહથી આત્માના નિયમની સેવા કરું છું. રોમન અને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 8મો અધ્યાય. રોમન અને પત્ર, એનો 8મો અધ્યાય. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાપણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માગણી પૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેહ પર વેર છે, કેમ કે તે દેહના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી, પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુને મરેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મરેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. એ માટે ભાઈઓ, આપણે ઋણી છીએ પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી, કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જોગ નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાત જોયા કરે, કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસન આખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. વળી તે એકલી જ નહીં, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસન નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખી શકે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસથી આપણે માટે મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્ર અને સારો દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાય પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાય ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ છે? જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહીં આપશે? દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાય ઠરાવનાર દેવ છે તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મરી ગયો, હા જે મરેલામાંથી પાછો પણ ઉઠ્યો, તે ખ્રિસ્ત ઈસુ છે. તે દેવને જમણે હાથે છે, તે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતામણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છે. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમ્યો, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી શ્રુષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં.
રોમનોને પાવલ પ્રેરિત લખેલો પત્ર, એનો 9મો અધ્યાય.
હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું છૂટું બોલતો નથી. મારું અંતઃકરણ મને પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે. કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાવાળાને બદલે, હું પોતે શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં એવી જાણે મને ઈચ્છા થાય છે. તેઓ ઇસ્રાયેલી છે અને દત્તક પુત્ર પણ મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, દાન, ભજન ક્રિયા તથા વચનો તેઓના જ છે. ધર્મપિતૃઓ તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓ માનો છે. તે સર્વકાળ સર્વોપરી સ્તુત્ય દેવ છે. આમીન. પણ દેવની વાત જાણે કે વ્યર્થ થઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇસરાયેલના વંશજો છે તેઓ સર્વ ઇસરાયેલી નથી, તેમજ જો ઇબ્રાહીમના વંશજો છે તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નહીં. પણ લખેલું છે કે ઈસાથી તારો વંશ ગણાશે, એટલે જેઓ દેવના છોકરા છે તેઓ દેવના છોકરા છે એમ નહીં, પણ જેઓ વચનના છોકરા છે તેઓ જ વંશ ગણાય છે. કેમ કે વચન તો આવું છે કે આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે. માત્ર એટલું જ નહીં, પરંતુ રિબકાએ પણ એકથી, એટલે આપણા પૂર્વજ ઈસાકથી ગર્ભ ધર્યો, અને છોકરાઓના જન્મ્યા પહેલા જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું ત્યારે દેવનો સંકલ્પ જે તેની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં પણ તેડું કરનારની ઈચ્છા પર આધાર રાખે. માટે તેને કહેવામાં આવ્યું કે વડો નાનાની ચાકરી કરશે. વળી એમ પણ લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો પણ એસાવનો ધિક્કાર કર્યો. તો આપણે શું અનુમાન કરીએ? શું દેવને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાવ. કેમ કે તે મૂસાને કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર દયા કરીશ, અને જેના ઉપર કરુણા કરવા ચાહું તેના ઉપર કરુણા કરીશ. માટે એ તો ઇચ્છનારથી નહીં અને દોડનારથી નહીં પણ દયા કરનાર દેવથી થાય છે. વળી શાસ્ત્ર વચન ફારૂને કહે છે કે તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવીશ અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઉભો કર્યો છે. માટે ઈચ્છે તેના પર તે દયા કરે છે અને ઈચ્છે તેને તે હઠીલો કરે છે. તો તું મને પૂછશે કે તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેના સંકલ્પને કોણ અટકાવે છે? પણ અરે માણસ, તું વળી કોણ છે કે દેવને સવાલ પૂછે? જે ઘડેલું છે તે શું પોતાના ઘરનાને પૂછે
કે ત્યાં મને એવું કેમ બનાવ્યું? શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? અને જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઈચ્છા રાખીને નાશને જોગ થયેલા કોપના પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું, અને જો મહિમાને સારું આગળ તૈયાર કરેલા દયાના પાત્રો પર, એટલે આપણા પર જેઓને તેણે કેવળ યહૂદીઓમાંથી નહીં પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે, તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેની મરજી હોય તો તેમાં શું ખોટું? વળી હોશિયામાં પણ તે એમ જ કહે છે કે જે મારા લોક નહોતા તેઓને હું મારા લોક, અને જે વાલી ન હતી તેને હું વાલી કહીશ, અને જે ઠેકાણે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી તે ઠેકાણે તેઓ જીવતા દેવના દીકરા કહેવાશે. વળી યશાયા ઇસરાયેલ સંબંધી પુકારીને કહે છે કે જો સમુદ્રની રેતીના જેટલી ઇસરાયેલની સંખ્યા હોય તો પણ તેનો શેષ જ તારણ પામશે, કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે. એમ જ યશાયા આગળ પણ કહ્યું હતું કે જો સૈન્યોના પ્રભુએ આપણે સારું બીજ રહેવા દીધું ન હોત તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તો પણ તેઓને ન્યાયપણું, એટલે જે ન્યાયપણ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયું. પણ જેથી ન્યાયપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇસરાયેલ તે નિયમને પહોંચી શક્યો નહીં. શા માટે નહીં? કેમ કે તેઓ વિશ્વાસથી નહીં પણ જાણે કે નિયમની કરણીઓથી તેને શોધતા હતા. તેઓએ ઠેસ ખવડનાર પથ્થરથી ઠોકર ખાધી. લખેલું છે કે જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડનાર પથ્થરને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 10મો અધ્યાય. રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 10મો અધ્યાય. ભાઈઓ, ઇસરાયેલ તારણ પામે એવી મારા અંતઃકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે, કેમ કે હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે દેવ ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે, કેમ કે દેવના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયપણાને સ્થાપન કરવાનો યત્ન કરીને તેઓ દેવના ન્યાયપણાને સ્વાધીન થયા નહીં, કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે, કેમ કે મૂસા લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના ન્યાયપણાના કામ કરે છે તે વડે જીવશે, પણ જે ન્યાયપણો વિશ્વાસથી છે તે કહે છે કે તું તારા અંતકરણમાં ન કહે કે આકાશમાં કોણ ચડશે, એટલે ખ્રિસ્તને નીચે લાવવાને, અથવા એ કે ઊંડાણમાં કોણ ઉતરશે, એટલે ખ્રિસ્તને મરેલામાંથી ઉપર લાવવાને. પણ તે શું કહે છે? તે એમ કહે છે કે એ વચન તારી પાસે, તારા મોંમાં, તારા અંતઃકરણમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મરેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ, કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે, કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેની સંપત્તિ છે, કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે, પણ જેના ઉપર તેઓ વિશ્વાસ કર્યો નથી તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે કે વધામણીની સુવાર્તા સંભળાવનારોના પગલાં કેવા સુંદર છે, પણ સગળાએ તે સુવાર્તા માની નહીં, કેમ કે યશાયા કહે છે કે હે પ્રભુ, અમારા સંદેશા પર કોણ વિશ્વાસ કર્યો છે? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે. વળી હું પૂછું છું કે શું ઇસરાયલ પુત્રો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે કે જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ. વળી યશા બહુ હિંમત રાખીને કહે છે કે જેઓ મને શોધતા નહોતા તેઓને મળ્યો, જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો. પણ ઇસરાયલ વિશે તો તે એમ કહે છે કે આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.
રોમન અને પાઉલ પ્રેરિત લખેલો પત્ર એનો 11મો અધ્યાય. રોમન અને પત્ર અધ્યાય 11.
તેથી હું પૂછું છું, શું દેવે પોતાના લોકને તજી દીધા છે?
ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇસરાયેલી ઇબ્રાહીમના વંશનો અને બિન્યામીના કુળનો છું.
પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી.
વળી એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે એ તમે જાણતા નથી?
તે ઇસરાયેલ વિરુદ્ધ દેવને એવી વિનંતી કરે છે કે હે પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓને ખોદી નાખી. હું એકલો રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા માંગે છે. પણ દેવવાણી તેને શું કહે છે? મેં મારે સારું 7000 પુરુષોને રાખી મૂક્યા છે કે જેઓ બાળની આગળ ઘૂંટરે પડ્યા નથી, એમ જ હાલના સમયમાં પણ તેણે કૃપા કરીને પસંદ કરેલા લોક કેટલાકને રહેવા દીધા છે. પણ જો એ કૃપાથી થયું તો તે કરણીઓથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. તો આપણે શું સમજવું? ઇસરાયેલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે. લખેલું છે કે દેવે તેઓને આજ દિન સુધી મૂઢમતી આત્મા, ન જોવે એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને માટે જાળ, પાસ, ઠોકર તથા પ્રતિફળ રૂપ થાવ. તેઓ જોવે નહીં અને એવી તેઓની આંખ અંધકારમય થાવ અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ. જ્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી, ના એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં ઇસરાયેલીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળ્યું છે. હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ થશે. હું તો તમે વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, તેથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું, જેથી હર કોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું. કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું દેવની સાથે સમાધાન થયું તો તેઓનો અંગીકાર કરવાથી મૃત્યુમાંથી સજીવન સિવાય બીજું શું થશે? વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે, અને જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો, તો એ ડાળીઓ કરતા અધિક છું એવો તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે તો જળને તારો આધાર નથી, પણ તને જળનો છે. વળી તું કહેશે કે હું કલમ રૂપે મેળવાયો માટે ડાળીઓને તોડી નાખવામાં આવી. સારું, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે, ગર્વિષ્ટ ન થા, પણ ભય રાખ, કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં તો તે તને પણ બચાવશે નહીં. તેથી દેવની મહેરબાની તથા તેની સખ્તાએ પણ જો જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાએ, પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે તો તારા ઉપર દેવની મહેરબાની, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં તો તેઓ કલમરૂપે મેળવાશે, કેમ કે દેવ તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતુનનું ઝાડ કુદરતથી જંગલી હોતું
તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો
અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતા એ અસલ ડાળીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે.
કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાં ન સમજો, માટે વિદેશોની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇસરાયલમાં કેટલેક ભાગ કઠિનતા થઈ છે.
એ રહસ્ય વિશે તમે અજાણ રહો એવી મારી ઈચ્છા નથી, અને પછી તો તમામ ઇસરાયલ તારણ પામશે.
લખેલું છે કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે ને યાકોબમાંથી અધર્મને દૂર કરશે. હું તેઓના પાપનું નિવારણ કરીશ ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે. સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ દેવના શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ તેને વાલા છે. કેમ કે દેવના કૃપાદાન તથા તેડું રજ જાય એવા નથી. કેમ કે જેમ તમે પહેલા દેવ પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દોષપાત્ર બન્યા. એમજ તમારા પર દર્શાવેલી દયાને લીધે તેઓને પણ હમણાં દયાદાન મળે, એ માટે તેઓ પણ હમણાં અણકયાગરા થયા છે. કેમ કે દેવ બધા ઉપર દયા કરે એ માટે તેમણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે. આહા, દેવની બુદ્ધિ ત્યાં જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેના ઠરાવવા કેવા ગુઢ છે ને તેના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલા કંઈક આપ્યું કે તે તેને પાછું ભરવી આપવામાં આવશે. કેમ કે તેનામાંથી તેના વડે તેને અર્થે સર્વસ્વ છે, તેને સર્વકાળ મહિમા હો.
રોમન અને પાવલ પ્રેરિતે લખેલો પત્ર એનો 12મો અધ્યાય. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકો. વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતા વિશેષ ન ગણવો, પણ દેવે જે તે દરજ્જે દરેકને વિશ્વાસનો માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અવયવો છીએ. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેના પ્રબોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેણે ઉમંગથી રાખવી. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિકારો, જે સારું છે તેને વળગી રહો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. ઉદ્યોગમાં આળસુ ન થાઓ, આત્મામાં ઉલ્લાસી થાઓ. પ્રભુની સેવા કરો, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરમાગત કરવામાં તત્પર રહો. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. અરસપરસ એક દિલ ના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્રભાવે દિનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાં ન સમજો, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વાલાઓ, તમે સામો વેર ન વાળો, પણ દેવના કોપને સારો માર્ગ મૂકો. એમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, જો તરસ્યો હોય તો તેને પાણી પા. કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગ ધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.
રોમનોને પાવલ પ્રેરિતનો પત્ર એનો 13મો અધ્યાય. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે, એથી અધિકારીઓની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરુદ્ધ થાય છે, ને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વોરી લેશે. કેમ કે સારું કામ કરનારને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે એવી તારી ઈચ્છા છે તો તું સારું કર, એટલે તેના તરફથી તારા વખાણ થશે, કેમ કે તારા હિતને અર્થે તે દેવનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે દેવનો કારભારી છે. એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર છે. તે માટે કેવળ કોપની બીકથી જ નહીં, પરંતુ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ. વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ દેવના સેવક છે ને એ જ કામમાં લાગુ રહે છે. દરેકને તેના જે હક હોય તે આપો. જેને કરનો તેને કર, જેને દાણનો તેને દાણ, જેને બીકનો તેને બીક, જેને માનનો તેને માન. એકબીજા ઉપર પ્રેમ રાખો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે. કારણ કે તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો ઇત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે કે તારે જેવો પોતાના પર પ્રેમ છે તેવો પોતાના પડોશી પર પણ પ્રેમ રાખવો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોહ શોખમાં તથા નિશામાં નહીં, વિષયભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા દેખાયમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો.
રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર, એનો 14મો અધ્યાય. રોમનોને પત્ર, એનો 14મો અધ્યાય. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકાપત્તિ બાબતોના વાદ વિવાદને સારું નહીં. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંય ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે. જે ખાય છે તેને ન ખાનારને તુચ્છ ન ગણવો, અને જે ખાતો નથી તેને ખાનારને દોષિત ન ઠરાવો, કારણ કે દેવે તેનો અંગીકાર કર્યો છે. તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે છે? તેનું ઉભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે, પણ તેને ઉભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઉભો રાખવાને સમર્થ છે. કોઈ એક તો અમુક દિવસને બીજા કરતા વધારે પવિત્ર ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે, જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે દેવનો આભાર માને. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો અને દેવનો આભાર માને, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મળતો નથી. કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ, કેમ કે મરેલા તથા જીવતા બંનેનો તે પ્રભુ થાય એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો સજીવંત. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયસનની આગળ ઉભા રહેવું પડશે. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. એ માટે આપણે દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહીં, પણ તેના કરતા કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહીં એવો નિશ્ચય કરવો તે સારું છે. હું જાણું છું અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે
કે કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી, પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે. પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારું ખ્રિસ્ત મરેલો તેનો નાશ તું તારા ભોજનથી ન કર. તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડું બોલાય એવું થવા ન દો, કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાય પણ શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. કેમ કે એ બાબતમાં જે ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પસંદ માણસોને માન્ય થાય છે. તેથી જે બાબતો શાંતિકારક છે, જે વડે આપણે એકબીજામાં સુધારો વધારો કરી શકીએ, એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. માંસ ન ખાવું, દ્રાક્ષરસ ન પીવો અને બીજ જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે અથવા ઠોકરાય છે અથવા નિર્બળ થાય છે તે ન કરવું, એ તને ગઢાર જ છે. જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં દેવની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. પણ જેને જે વિશે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી, અને જે સગળો વિશ્વાસથી નથી તે તો પાપ છે.
રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર એનો 15મો અધ્યાય. રોમનોને પત્ર અધ્યાય 15મો. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણા શક્તિમાનોની ફરજ છે. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને સારું તેની ઉન્નતિને અર્થે ખુશી કરવો, કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો, પણ લખ્યા પ્રમાણે તેને થયું. એટલે તારી નિંદા કરનારોની નિંદા મારા પર પડી, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રના દિલાસાથી આપણે આશા રાખીએ. તમે એક ચિત્તે એક અવાજે દેવનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાવ, એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતા દેવ તમને આપો. માટે ખ્રિસ્તે જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. વળી હું કહું છું કે જે વચનો પૂર્વજોને આપેલા હતા તેઓને તે સત્ય ઠરાવે, અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે દેવનો મહિમા પ્રગટ કરે. એ માટે ઈસુ ખ્રિસ્ત દેવના સત્યને લીધે સુન્નતિઓનો સેવક થયો. લખેલું છે કે એ કારણ માટે હું વિદેશીઓમાં તારી સ્તુતિ કરીશ અને તારા નામનું ગીત ગાઈશ. વળી તે કહે છે કે ઓ વિદેશીઓ, તમે તેના લોકોની સંગાતે આનંદ કરો. વળી ઓ સગળા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો અને સગળા લોકો તેનું સ્તવન કરો. વળી ઈશા કહે છે કે ઈશાની જળ એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઉભો થવાનો છે તે થશે, તેના પર વિદેશીઓ આશા રાખશે. હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. વળી મારા ભાઈઓ, મને તમારા વિશે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાન સંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં. એ કારણથી દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાના માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. તેથી દેવને અર્થે કરેલા કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે, કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી વાણી અને કાર્ય વડે ચિહ્નો તથા અદભુત કૃત્યના પ્રભાવથી વિદેશીઓને આજ્ઞાધીન કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યા છે તે સિવાય બીજા કોઈ કામો વિશે બોલવાની હિંમત હું દઈશ નહીં. એટલે ઇસ્રાયલથી માંડીને ફરતા ફરતા છેક ઇલ્લુરિકા સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરીશ. એ વિશે જ હું બોલીશ
અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહીં, લખીને બીજાના પાયા પર હું બાંધું. લખેલું છે કે જેઓને તેના સંબંધીના સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે. તે જ કારણથી તમારી પાસે આવતા મને આટલી બધી વાર રોકાણ થયું છે. પણ હવે આ પ્રાંતોમાં મારે માટે કોઈ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણા વર્ષથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે. માટે જ્યારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ, કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ. અને પ્રથમ તમારા સહેવાસથી કેટલેક દરજે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ. પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરૂસાલેમ જાઉં છું, કેમ કે યરૂસાલેમના સંતોમાં જેઓ ગરીબ છે તેઓને સારું કંઈ ઉઘરાણું કરવું એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું, તેઓને સારું લાગ્યું, અને તેઓ તેમના ઋણીઓ છે. કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગ્યા થયા તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે. તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોક્કસ પહોંચાડીને હું તમને મળીને સ્પેન જઈશ. હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલાથી બચી જાઉં અને યરૂસાલેમ જઈને સંતોને સારું જે સેવા હું બજાવું છું તે તેમને પસંદ પડે, અને દેવની ઇચ્છાથી હું આનંદ સહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને સહાય કરો. હવે શાંતિદાતા દેવ તમો સર્વની સાથે હો. આમીન. રોમન અને પાવલ પ્રેરિત લખેલો પત્ર એનો 16મો અધ્યાય. રોમન અને પત્ર અધ્યાય 16મો. વળી આપણી બહેન ફેબી, જે કિંખ્રિયામાંની મંડળીની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનાર પ્રિસ્કા તથા આકુલાસને સલામ કહેજો. તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહીં પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વાલો અપૈનિતસ, જે ખ્રિસ્તને સારું આસિયાનું પ્રથમ ફળ છે, તેને સલામ કહેજો. મરિયમ, જેણે તમારે સારું ઘણી મહેનત કરી, તેને સલામ કહેજો. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રિનિકસ તથા જુલિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં નામીચા છે અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે. પ્રભુમાં મારા વાલા ભાઈ આપલીયાતસને સલામ કહેજો. ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનુસને તથા મારા વાલા સ્ટાખુસને સલામ કહેજો. ખ્રિસ્તમાં માનવંતા અપેલેસને સલામ કહેજો. અરિસ્તોબુલસના ઘરનાને સલામ કહેજો. મારા સગા હેરોદિયોને સલામ કહેજો. નાર્કિસસના ઘરમાંના જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેના અને ત્રફોસાને સલામ કહેજો. વાલી પેર્સિસ, જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે, તેને સલામ કહેજો. પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. અંસૃકિત ક્રિતસ, ફ્લેગોન, હર્મેશ, પાત્રબાસ તથા હર્મોસને અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે તેઓને સલામ કહેજો. ફિગોલોગસને તથા જુલિયાને, નેરિયુસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કરે છે. હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓથી દૂર રહો, કેમ કે એવા માણસો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તારા ખુશામતી ભૂળા માણસોના મન ભમાય છે. પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું અને મારી ઈચ્છા એવી છે કે તમે સારી બાબતો વિશે નાની અને ભૂંડી બાબતો વિશે ભૂળા હો. શાંતિદાતા દેવ, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. મારો સાથી કામદાર તિમોથી અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાત્રસ તમને સલામ કહે છે. હું આ પત્ર લખનાર તેર્તિયુસ પ્રભુમાં તમને સલામ કહું છું. મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાસ્તસ તમને સલામ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આપણા સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે તે મર્મના પ્રતિકરણ પ્રમાણે મારી સુવાર્તા એટલે ઈસુ ખ્રિસ્ત વિશેના ઉપદેશ પ્રમાણે તમને દ્રઢ કરવાની જે શક્તિમાં છે તે એકલો જ્ઞાની દેવને ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.